நமோதானம் நமோ சித்தானம் நமோ அயரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோயே தவசாஹூணம் ஷீகின சாஸன குரு நமோ நானாவித சுககார் ஆசமஹித உபதேசதே கரி மங்களாசார் சுபிதின சாஸனமே ஆத்மானு சாஸன ஸ்ருத ஜாகி துக ஹாரி சுக காரி தாகி சாஸனா ஜாகோ குண பத்ர கர்த்தா குண பத்ர ஜாகோ ஜானி பத்ர குண தாரி பவ்ய கரத உபாசனா ऐसे सारे शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या भ्रम वासना धातु देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि रूके होत अर्थ भाषना जाते मंद बुद्धि रूके होत अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उर्धार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार आत्मन तु दुख से डरता अरु सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अरु सुख कारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि कटु ही वासित हो कटु औषधि रोगी ग्राहक बन के चित तू भयभीत न हो। आत्मानुशासन ग्रंथ विराजमान है। एमा अपने गुणभद्र आचार्य देव द्वारा रचित आ ग्रंथ में बहुत सरस से एक पची एक गाथाओ आवी रही है। जो आपने आज 73 आत्मानुशासन ग्रंथ से आग 73-74 नंबर की गाथा ऊपर आया छे। 73-74 नंबर की गाथा आप लेवानी छे। જો વિષય બહુ સરસ આવી રહ્યો છે 69-70-71 જે આ બધી ગાથાઓ આવી એમાં શું વિષય આવ્યો? વિષય આવ્યો શરીર કેવું છે તો કે નાશવાનું છે, આયુ તો કે ક્ષણભંગુર કાલા છે, અને એનાથી સંબંધિત જે પણ બાહ્ય સંયોગો છે એ બધા પણ કેવા છે તો કે ભૂયોગને લઈને આવે છે। શરીરની આયુની બાહ્ય નો કર્મની ઉદયજન્ય જેટલી પણ બાહ્ય સામગ્રી છે એ બધી જ સામગ્રી કેવી છે તો કે બધી સામગ્રી નાશવાન છે, ક્ષણભંગુર છે અને અનિત્ય છે, અને તેથી કેવી છે અસરજ છે, અને એનું એકત્ર કરવાથી શું થાય છે તો કે તે સંસારની પ્રાપ્તિ થાય છે। ભવ ભ્રમણ સિવાય, દુઃખ સિવાય, આકુલતા સિવાય, પંચ પરાવર્તન અને ચાર ગતિ 84 લાખ યોનિઓમાં ભ્રમણ સિવાય બીજું કાંઈ મળતું નથી, એવી ગાથા હવે આગળની છે। જો 73 નંબરની ગાથા, 73 નંબરની ગાથામાં શું કહે છે તો કે શ્વાસથી ઉત્પત્તિ નહીં દુઃખ। હવે અહીંયા કોની નાશવાનતા અને ક્ષણભંગુરતા બતાવે છે કે શ્વાસ શ્વાસનું, સમજાય છે? બે મિનિટ અગર શ્વાસ ન લેવાય, સમજાય છે? શ્વાસ અગર 2 મિનિટ રૂંધાઈ જાય તો શું થાય બોલો? શું થાય બોલો? આ કોરોનામાં કેટલા જીવો ઓક્સિજનની કમીના કારણે કેટલા જીવો મરી જાય, ખ્યાલ આવે છે? તો એક એક આજે ગાથાઓ છે, આજે ગ્રંથ છે ને, આપણે ઘણી વાર લઈએ છે કે જ્ઞાન અને વૈરાગ્યનો અદ્ભુત સુમેળ છે આમાં। આ બધી ગાથાઓ બહુ વૈરાગ્ય પ્રધાન ગાથાઓ છે, કારણ કે જે જે વસ્તુઓમાં આપણે એકત્વ કરીએ છીએ, મોહ કરીએ છીએ, રાગ દ્વેષ કરીએ છીએ, પોતાપણું કરીએ છીએ, આકર્ષણ કરીએ છીએ, એકો એક વસ્તુ એકો એક વસ્તુની અનિત્યતા બતાવે, હવે તમે વિચાર કરો, એક એક વાત લીધી તમે, શ્વાસ શ્વાસ ની વાત કરી, શ્વાસ અને શ્વાસ લેવામાં પણ ખરેખર શું છે તો કે કષ્ટ છે. ખ્યાલ આવે છે? એ આખી ગાથા હવે આમાં આવે છે. બે મિનિટ અગર સફોકેશન થઈ જાય, લિફ્ટમાં હોય, બધા ઘૂસી જાય, સમજાય છે, અને બંધ થઈ જાય તો શું થાય? શ્વાસ લેવામાં તકલીફ થાય તો શું થાય? ખ્યાલ આવે છે? તો ઘણી વાર એવું બને કે મરણ થઈ જાય, સમજાય છે? તો એ પ્રકારે કહે છે કે તું જેને જેને પણ તારા જીવનનો આધાર માને છે, સુખનો આધાર માને છે, એ બધા સંયોગ કેવા છે? તો કે એ બધા જ સંયોગ નાશવાન છે. ખરેખર સંયોગ તારા છે જ નહીં, ખરેખર સંયોગ તારા છે જ નહીં. જોવા વાંચે, શ્વાસ થી ઉત્પત્તિ મેરી દુઃખ. જબ શ્વાસ 69 નંબર નું પાલું છે, 73 નંબર ની આપણે બે ગાથા કરશું, 73 અને 74. 74 ગાથા પણ બહુ સરસ છે, જો પેલા 73 જોઈએ. જબ શ્વાસ હી દુઃખરૂપ હૈ તો શ્વાસ સે હોને વાલે જીવન મેં પ્રાણી કો સુખ કેસે હોગા યહ બાત આગામી છંદ મેં કહેતે હૈ. સરળ ગાથાઓ છે, ગાથાઓ કઈ કઠિન નથી, સમજાય છે? બહુ સરળ ગાથા છે, પણ એક એક ગાથામાં વૈરાગ્ય બતાવે છે. જો ખેદ જન્ય ઉચ્છ્વાસ અસહ ઇસ જીવન કો દુઃખ મેં જાનુ, શ્વાસ વિના મરતા પ્રાણી ફિર ઇનમેં કૈસે સુખ માનુ. શ્વાસ વિના મરતા પ્રાણી, ખ્યાલ આવે છે? શ્વાસ વિના મરતા પ્રાણી ફિર ઇનમેં કૈસે સુખ માનુ. જો હવે અર્થ જોઈએ, અર્થ ઉચ્છ્વાસ ખેદ પૂર્વક ઉત્પન્ન હોતી હૈ, ખ્યાલ આવે છે? ઇસ પ્રકાર દુઃખ હી હૈ, ઇસકે હોને પર હી જીવન હૈ ઓર ઇસકે અભાવ મેં મરણ. ઇસકે હોને પર ક્યા હૈ? જીવન હૈ. શ્વાસ છે ત્યાં સુધી જીવન છે, આ ટેમ્પરરી જે ભાવ છે, મનુષ્ય ભાવ છે, તો ઇસકે હોને પર ક્યા હૈ? જીવન હૈ. ઓર કીધું, ઓર ઇસકે અભાવ મેં મરણ હૈ. તો ક્યુકી નાશવાનતા છે, પરાધીનતા, આમાં શું બતાવે છે? કે કેટલી પરાધીનતા છે. શ્વાસ છે, શ્વાસ લઈ શકો છો ત્યાં સુધી શું છે? જીવન છે. અને એકવાર શ્વાસ લેવામાં તકલીફ થાય, ખ્યાલ આવે છે? બંધ થઈ જાય શ્વાસ, તો શું થઈ જશે? મરણ. તો મરણ થશે તો શું થશે? ખ્યાલ આવે છે? કે જે આ ભવ છે, શરીર છે, સંયોગ છે, એના સંબંધી જે પણ સામગ્રી છે, એ શું થશે? તો કે એક ઝટકામાં, એક સમયમાં શું થશે? તો કે બધું છૂટી જશે, બધું છૂટી જશે. ખ્યાલ આવે છે? તો એ પ્રકારે અહીંયા પોઈન્ટ એક જ છે, શું છે? કે શ્વાસ છે ત્યાં સુધી જીવન છે, અને શ્વાસ નથી ત્યારે શું થઈ જશે? કારણ કે છેલ્લે ચેક કરે ને, શું કરો? ચેક કરો ને કે ભાઈ શ્વાસ ચાલે છે કે નહીં. શ્વાસ ચાલે છે કે નહીં તો જીવન છે, અને અગર બંધ થઈ ગયો તો શું થયું? તો કે મરણ થયું. એટલે જે પણ સંયોગો હતા, એ બધા સંયોગોમાં જે મોહ હતો, જે સંયોગોને પોતાના માનતા હતા, એ બધા સંયોગને છૂટતા, કે અહીંયાથી પોતાને જતા કેટલી વાર લાગે? બોલો, મરણ માટે કેટલી વાર લાગે? મરણ થતા કેટલી વાર લાગે? મરણ થાય તો મરણ થતા કેટલી વાર લાગે? ખ્યાલ આવે છે? મરણ તો એક સમયમાં, એક ક્ષણ માત્રમાં મરણ થઈ જાય, સમજાય છે? પણ જીવને દુઃખ મરણ થાય ત્યારે નથી થતું. દુઃખ શેનું છે? દુઃખ શેનું છે? મરણ થાય ત્યારે તો એક સમયમાં કે એક ક્ષણ માત્રમાં શરીરમાંથી આત્મા નીકળી જાય. દુઃખ શેનું છે? મરણનું છે. મરણનું નથી, હું મરી જઈશ. કોઈ સમજાય છે? હું મરી જઈશ, હું ખતમ થઈ જઈશ, આ બધું છૂટી જશે, એના ભયનો દુઃખ છે. દુઃખ છે નહીં આખું જીવન, મરણ ભય છે ને? સાત પ્રકારના ભય કીધા છે કે સાત પ્રકારના ભયમાં સૌથી જે ભયથી અજ્ઞાની પ્રતિ સમય પીડિત છે, એ કયો ભય છે? સૌથી વધારે ભય તેનો છે 24 કલાક, મરણનો છે. આલોક ભય છે, સાત પ્રકારના ભય, આલોક ભય, પરલોક ભય, પછી વેદના ભય, કોઈની બીમારી જોઈએ, કોઈની વેદના જોઈએ, કોઈની તકલીફ જોઈએ, તો આપણને શું કહીએ? ભગવાન. પાછા ત્યારે ભગવાન ત્યારે કોણ યાદ આવે? ત્યારે કોણ યાદ આવે? હે ભગવાન, સમજાય છે? મને આવી વેદના, હે ભગવાન, મને આવા દિવસ જોવા, મને આ હોસ્પિટલ જોવી ન પડે, સમજાય છે? તો ત્યારે શું યાદ આવે? ભગવાન યાદ, સમજાય છે? તો એ વેદના ભય છે, મરણ ભય છે, આલોક ભય છે, પરલોક ભય છે, અકસ્માત ભય છે, અગુપ્તી ભય છે અને અરક્ષા ભય. આટલા પ્રકારના ભય છે જે ભયથી અજ્ઞાનજી નિરંતર પીડિત છે. એમાં સૌથી વધારે ભય જીને મરણનો. કેમ ભય છે? મરણનો ભય આટલો બધો છે કે મરણનો ભય આટલો બધો જીવને છે કે એનું મૂળ કારણ એ છે કે જે પોતાનું શાશ્વત, પોતાનું અવિનાશી, પોતાનું ધ્રુવ સ્વરૂપ છે, સમજાય છે કે પોતે જન્મતો જ નથી અને પોતે ક્યારે મરવાનો જ નથી એવો પોતે ધ્રુવ આત્મા છે, એવા ધ્રુવ આત્માની, શાશ્વત આત્માની એને ખબર નથી. અને શું માને છે કે આ શરીર એ જ હું છું. અને શરીરનો જન્મ થયો તો કોનો જન્મ થયો? મારો. અને શરીરના નાશે કોનો નાશ થઈ જશે? તો કે મારો. શરીરના જન્મે પોતાને જન્મેલો માને છે અને શરીરના નાશે પોતાનું મરણ માને છે. એટલે માટે જીવને નિરંતર શું થાય છે કે આ મરણનો ભય, છૂટી શરીર છૂટી જવાનો, સંયોગ છૂટી જવાનો, આ પરિવાર છૂટી જવાનો, રૂપિયા પૈસા છૂટી જવાનો, એ ભય જીવને નિરંતર રહ્યા છે, સમજાય છે? અને એટલે અહીંયા એની નાશવાનતા બતાવે છે. શું નાશવાનતા બતાવી? કે શ્વાસોશ્વાસ છે ત્યાં સુધી જીવન છે, અને શ્વાસોશ્વાસ બંધ થઈ જશે ત્યારે શું થશે કે આ જીવન ખતમ થઈ જશે. તો એનો મતલબ શું થયું? બે વસ્તુ સ્થિત થઈ ને કે આજે જીવન, જન્મ, જીવન, મરણ, ત્રણ વાક્ય, જન્મ, જીવન અને મરણ. તો જન્મ થાય એટલે કે શરીર અને આત્માનો સંયોગ થાય એને જન્મ કહેવાય. તો કોઈ વસ્તુનો સંયોગ આત્મા સાથે થયો, સમજાય છે, તો એને આપણે જન્મ કીધો, એને આપણે સંયોગ કીધો, અને આપણે સમજાય છે નવું શરીર પ્રાપ્ત થયું એમ કીધું. તો જે લોજિક છે ને કે જે નવું પ્રાપ્ત થયું હોય, આત્માના સંયોગમાં આવ્યું હોય, એ નિયમથી થોડા કાળ રહીને એ શું થવાનું છે? તો કે નિયમથી છૂટવાનું છે. નિયમથી એનો યોગ છે. તો એનો મતલબ એ છે, સમજાય છે, કે આ જીવનમાં અગર તું આ સંયોગના આધીન છે, તારું જીવન માને છે સંયોગોના આધીન, શરીરના આધીન, આયુના આધીન અને આ શ્વાસોશ્વાસના આધીન અગર તું તારું જીવન માને છે, તો તું કેટલી પરાધીનતામાં જીવી રહ્યો? ઇનસિક્યોરિટી, સમજ્યા? ઇનસિક્યોરિટી. તો કેટલી પરાધીનતામાં જીવી રહ્યો છે? કારણ કે શ્વાસ છે ત્યાં સુધી જીવન છે, અને શ્વાસ પૂરો થશે, આયુ પૂરું થશે, આ શરીરનું છૂટવાનું થશે, આત્માનું અહીંયાથી જવાનું થશે, આ જયારે સિચ્યુએશન બનશે, તો તું ગમે તેટલો ઉપરથી નીચે કૂદ, એડીથી ચોટીનો જોર લગાડ, સમજાય? એડીથી ચોટી, સમજાય? ગમે તેટલો તું, સમજાય છે, ઉથલ પાથલ કરી ના, પણ ના તું કોઈને બચાવી શકશે, ના તું અહીંયાથી જતા પોતાને બચાવી શકશે. એટલી સરસ ગાથાઓ છે. ધીસ ઇઝ ધ ફેક્ટ. આ કોઈ ડિપ્રેસિંગ વાત નથી, આ કોઈ આપણે કહીએ નેગેટિવ વાત નથી, આ ફેક્ટ છે, આ ફેક્ટ છે, આ હકીકત છે, સમજાય છે? આ હકીકતથી આપણે જેટલા જલ્દી આપણે કહીએ ને વાકેફ થઈએ, કે આપણને આ હકીકતનું જેટલું જલ્દી જ્ઞાન થશે એટલું શું થશે બોલો? એક તો પરાધીનતા ઠીક છે, એક પોતાના સ્વરૂપનું ભાન થશે કે હું કોણ છું, હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, હું એવો જ્ઞાન દર્શન મળે, અનંત ગુણ, અનંત શક્તિ, અનંત સામ્રાજ્ય, અનંત સામર્થ, અનંત ધર્મ, અનંત અનંત શક્તિનો ધારક એવો એક જાનન દેખન સ્વભાવી શુદ્ધ શુદ્ધાત્મા છું કે જેનો જન્મ નથી અને જેનો મરણ નથી. ખરેખર તો જોઈએ ને તો શરીરનો પણ આપણે કહીએ ને મરણ નથી ને જન્મ નથી, ખરેખર શું થયું છે? અગર તમે વસ્તુ સ્વરૂપની સમીપ જઈને જોયું શું થયું છે, ખરેખર થયું શું છે? થયું શું છે? ત્યાં બહુ બધા પરમાણુઓ જે અલગ અલગ હતા, એ બધા પરમાણુ શું થયા? શું થયા? તો કે એ બધા ભેગા થઈને સ્કંદ રૂપે આ શરીરમય પરિણમે, જેને આપણે શું કીધું? શરીર. અને જે આત્માના સંયોગમાં આવ્યું તેને શું કીધું? જન્મ. અને રહ્યો તેને કીધું જીવન, અને છૂટી ગયું તેને કીધું મરણ. તો ઇફ યુ ગો એન્ડ સી વસ્તુ સ્વરૂપની સમીપ જઈને જો, તો ખરેખર તો એક એક દ્રવ્ય, એક એક પરમાણુ શું થયું છે? કે પોતાની યોગ્યતાથી પરિણમે. હું ઘણી વાર વિચાર કરું, જો આ પરમાણુ સફેદ, આ પરમાણુ કાળા, આ પરમાણુ અલગ છે, આ પરમાણુ અલગ છે. એક એક નું પરમાણુ સ્વતંત્ર છે કે નહીં? એટલે તમે આને સફેદ કરો અને કાળા કરી આપો. એટલે છોડો, આ આંગળી આમ હલાવી તો આપણને શું લાગે? કોને હલાવી, કોને મોડી, કોને કોને આમ ફોલ્ડ કરી? તો કે નહીં. હવે તું શરીર નો કરતા છે તો આ આંગળી આમ કરી, હવે મને કહો આને આમ કરી બતાવ? નહીં કરી. અચ્છા, હવે એવું પણ બને કે આંગળી આમ થવાની યોગ્યતા નહીં હોય ને, આમ પણ થવાનું. સપોઝ ફોર એક્ઝામ્પલ પેરાલિસિસ થઈ ગયું કે કઈ, સમજાય છે? તો આમ થવાની યોગ્યતા નહીં હોય ને તો અગેન તું એવી રીતે ચોટી નો ઢોધ લગાવ તો તું આમ થી આમ તો નહીં કરે. ઇન શોર્ટ, તું ખરેખર આ શરીર થી એવો અત્યંત ભિન્ન ચૈતન્ય તત્વ છો કે ખાલી એક સંયોગ આત્મા અને શરીરનો એક ક્ષેત્ર અવગાણે થયો છે. અને આપણે એમાં શું કરીએ છે? એક ક્ષેત્ર અવગાણે બે અલગ અલગ જાતિના દ્રવ્યને રહેવામાં નિષેધ નથી. શું કીધું? એક ક્ષેત્ર અવગાણે બે અલગ અલગ જાતિના દ્રવ્યને રહેવાનો નિષેધ નથી, પણ એકત્વ કરે છે એનો નિષેધ. એક ક્ષેત્ર અવગાણ સંબંધને તું એકત્વનો સંબંધ માની લે છે એ નિષેધ. 24 કલાક આપણે શું અનુભવ કરીએ છીએ? ઓનેસ્ટલી ડોન્ટ ટેલ મી. ઓકે, પોતપોતાના અભિપ્રાયને, પોતપોતાના પરિણામને, પોતપોતાના વિશ્વાસને, પ્રતીતિને, શ્રદ્ધાને પૂછો કે 24 કલાક આપણે શું માનીએ છીએ? માન્ય છે. વોટ ઇઝ અવર બિલીફ? વોટ ઇઝ અવર બિલીફ? બિલીફ એટલે માન્યતા. 24 કલાક આપણે શું માનીએ છીએ? બોલો, માન્ય શું છે? આપણી માન્યતામાં, આપણા શ્રદ્ધામાં, આપણા વિશ્વાસમાં શું ચાલે છે? 24 કલાક શું ચાલે? 24 કલાક નહીં, અનાદિકાળથી શું ચાલી રહ્યું છે? બોલો, શું ચાલી રહ્યું છે? કે હું આ શરીર છું, હું શરીર છું, હું શરીર છું, હું ગોરો છું, હું કાળો છું, હું જાણું છું, હું કરું છું, હું આવું છું, હું આવું છું. હવે આ ગયું અને પછી જે આવશે, સમજાય છે? એ પ્રાપ્ત પર્યાયમાં એવો તન્મય થઈ જશે કે પછી એમાં એક હતો. હવે આ થઈ ગયું, અહીંયા છૂટી ગયું, આને ધૂળ થઈ ગઈ, માટી થઈ ગઈ, રાખ થઈ ગઈ, બળી ગયું, પછી કેટલી અસારતા છે. વોઇસ સમજાય છે? એક એક વાત કેટલી સર્વંગુરતા છે. અને આપણે તેમાં એકત્ર કરી દેતા, આપણે કોને પોતાનું માન્યું છે? હવે હવે અહીંયાથી બીજું શરીર ધારણ કરશું તો એમાં એકત્ર, એ છૂટશે પછી બીજું. તો આવા તો અનંત શરીર ધારણ કર્યા અને આવા અનંત શરીર છોડ્યા. સુખ મળ્યું, ભવગમન છૂટ્યું, આનંદની પ્રાપ્તિ થઈ, સુખની પ્રાપ્તિ થઈ, તો કેમ કેમ ના? કેમ? કારણ કે જે ખરેખર તારું સ્વરૂપ છે જ નહીં, તારી ચીજ છે જ નહીં, તારી વસ્તુ છે જ નહીં, એમાં તું શું કરે છે? તો કે એમાં તું ખોટું એકત્ર કરે, એટલે દુઃખી થાય. પોઈન્ટ સમજાય છે? હવે ગાથા વાંચે, તામાં નાશવાનતા કોની બતાવી, સર્મંગુરતા કોની બતાવી? શ્વાસોશ્વાસ. એટલી એટલી તો આપણે કહીએ ને કે અનિશ્ચિતતા છે, ભરોસો નથી. એક સમયમાં શ્વાસ બંધ થઈ ગયો અને ખતમ. હજી તો આપણે કઈ ટ્રેનિંગ તમે લઈ જતા હતા, અમે તો લઈ જતા હતા. હજી તો આમ સારા જ હતા, સારા જ હતા, સારા. હજી તો બેઠા હતા, હજી તો ઉભા હતા, હજી તો વાત કરતા હતા, હજી તો આમ. અને તો સંસ્થા સમજાય છે? તારે ભંગુરતા સમજાય છે કે જેના ભરોસે, જેના ડિપેન્ડન્ટ આપણે રહીએ છીએ, ભરોસે આપણે બેઠા છે, એ ચીજ નો જરા નિર્ણય તો કરો. પોઈન્ટ સમજાય છે? એ વસ્તુઓનો જરા નિર્ણય તો કરો કે છે શું, એ છે કોણ, અને ખરેખર શું એ મારું સ્વરૂપ છે? ખરેખર હું એનો કરતા છું? ખરેખર હું એ રૂપે છું? ખરેખર કાયમ રહેવાની છે? ખરેખર શું એ નિશ્ચિત છે? જે પણ ઉદયમાં મળેલી જે વસ્તુઓ છે એ કાયમ રહેવાની છે? બોલો બોલો. હું તો આ બહારની વસ્તુની વાત કરું છું, હજી અગર અંદરની વાત કરું ને, હજી તો આ બાર શરીર સહયોગી બધાની વાત કરું છું કે આ બધું તો કેટલું શરભંગો છે. અગર અંદરની વાત કરીએ તો ક્ષયોક્ષમ જ્ઞાન છે, બોલો, એનો પણ કોઈ ભરોસો નથી. તો આ બાહ્ય વસ્તુઓનો તો શું ભરોસો કરો? છે બોલો, ક્ષયોક્ષમ જ્ઞાન એ પણ જે ઉદ્યાગીન છે એનો પણ કોઈ ભરોસો છે? બોલો, એનો એ ભરોસો નથી. ક્ષયોક્ષમ જ્ઞાનનો ભરોસો નથી? આજે બધું યાદ રહે છે, આજે મેમરી બરાબર છે, અને કઈક કઈક નિમિત્ત બન્યું, કઈક થયું, સમજાય છે? તો શું થાય? બોલો, શું થાય? કે બધું વોટ આઉટ થઈ જાય. કે જે જે વસ્તુઓ ખરેખર ક્ષણભંગુર, અનિત્ય, અશરલ, ટેમ્પરરી, જે ભરોસો કરવા યોગ્ય નથી, જેના વિશ્વાસે આધીનતા રહેવા યોગ્ય નથી, આપણે 24 કલાક એના આધીન છે અને એમાં આપણે સુખ માનીએ છીએ. અને એટલું જ નહીં, અંદરથી નિરંતર ભયભીત પણ છે, છૂટી જશે છૂટી જશે છૂટી જશે. બહુ સરસ ગાથા છે. જો હવે આપણે આને વાંચી લઈએ પછી બીજી ગાથા કરીએ. યહ ઉચ્છવાસ ખેદપૂર્વક ઉત્પન્ન, આ વાંચી તો અર્થ આપણે વાંચ્યો બરાબર. અતઃ કહો પ્રાણીઓ કો સુખ કહાં સે હોગા. વાહ. અતઃ કહો હે પ્રાણીઓ, આપકો યે નાશવાન ચીજો કે આધાર સે સુખ કહાં સે હોગા. પોઈન્ટ સમજાય છે. આપણા સંયોગ તો છોડો, અર્યંત પરમાત્મા અર્યંત દશામાં આવે છે, સમજાય છે, અને એક કોટી પૂર્વનું ઉત્કૃષ્ટ આયુ રહે છે. એ બધા સંયોગો પણ કેવા છે, છૂટી જાય. સમોસરણ છે, દિવ્ય ધ્વનિ છે, સમજાય છે, એ બધું પણ કેવું છે, તો કે એ બધું પણ ખરેખર નાશવાન છે, એ બધું પણ ઉદ્યાધીન છે. તો આપણે જે મળ્યું છે આ બધું, આ બધું તો શું છે, તો કે નિયમથી છૂટવાનું, નિયમથી છૂટવાનું. ચક્રવર્તીથી સંપદા ઇન્દ્ર તરીકે ભોગ કાભ ભીત સમ જુન સહ સમ્યક દ્રષ્ટિ. ચક્રવર્તીથી સંપદા, એને પણ સમજાય છે, લાત મારીને ચાલ્યા જાય છે. એટલે તો મોક્ષ પ્રકાશે તમા કીધું કે હે જીવ, જે સંયોગોથી ભયભીત થઈને એની નાશવંતા સમજીને ચક્રવર્તીને તીર્થંકર પણ સમજ્યા છે, વન જંગલમાં દીક્ષા લઈને પોતાનું આત્મકલ્યાણ કરવા માટે ચાલ્યા ગયા, તને એ સંયોગો નાશવાન અનિત્ય અચરણ નથી લાગતા, તો તું કેટલો મોટો સુભટ છે. તારા અભાગ્યની મહિમા અમારાથી થઈ શકે એમ નથી લાગતું. જ્યાં સુધી નિર્ણય અંદરથી નહીં આવે કે હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, મારી શું સામર્થ્ય છે, મારામાં શું પાવર છે, મારામાં શું સ્ટ્રેન્થ છે, હું પણ ભગવાન બનવાને લાયક છું એવી શક્તિ છે, જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી પોતાનો નિર્ણય નહીં થાય, જ્યાં સુધી પોતાનું લક્ષ્ય નહીં થાય, જ્યાં સુધી પોતાની ખબર નહીં પડે અને જ્યાં સુધી પોતાનો અનુભવ નહીં થાય, ત્યાં સુધી એનું આ બધા સંયોગોમાંથી એકત્ર છૂટવાનું નથી. અને પોતાનો અનુભવ કરવા માટે જેટલી આવશ્યકતા પરના જ્ઞાનની છે એના કરતા વધારે આવશ્યકતા જેનો અનુભવ કરવાનો છે એવા સ્વના જ્ઞાનની છે કે નહીં. પોતાના આત્માનું જ્ઞાન જ નહીં કરે, પોતાના આત્માની અંદરમાં એને ખબર જ નહીં હોય કે હું છું કોણ, તો એને એનો અનુભવ, એનો ઉપયોગ, એની શ્રદ્ધા ત્યાં વળશે કેવી રીતના, અહીંયાથી હશે કેવી રીતના. તમને સમજાય છે, સ્વ અને પર આપણે લીધું ને ચિલ્ડ્રન, ત્યાં એક બાજુ આત્મરામ અને એક બાજુ ગામ. તો અનાદિથી ઉપયોગ તેમાં કરે છે ગામ, અને એ પણ એવી વસ્તુઓમાં જે મારા પ્રમાણના દ્રવ્યની બહાર, જેની સાથે મારો અત્યંત અભાવ, જેની સાથે મારો રંશ માત્ર પણ કોઈ સંબંધ નથી, એવા સંયોગોમાં જીવ શું કરે છે, એકત્ર કરે છે. અને જે ખરેખર પોતાની વાસ્તવિક વસ્તુ છે એની એને અંદરથી એક સમય માટે પણ મહિમા આવતી હોય, એનું જ્ઞાન નથી કે છું કોણ, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખબર જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુકાન, એ સ્વરૂપની ખબર નથી. જેને સ્વરૂપની ખબર પડી ગઈ, જેને સ્વરૂપને જોઈ લીધો, જેને સ્વરૂપનો અનુભવ કર્યો, જેની દ્રષ્ટિએ સ્વરૂપમાં અંદરમાં સ્તર માત્ર માટે ફરી, હવે એને શું થઈ ગયું, એને રિયાલિટીનું ભાન થયું, ઓહો ખરેખર મારું સ્વરૂપ તો આ છે. અને હું અજ્ઞાનતામાં શું માની રહ્યો હતો કે જે મારું હતું જ નહીં એને હું મારું માની રહ્યો. અહીંયા મોબાઈલ કર્યો અને હું સપોઝ લઈ લઉં, તમે કોને ના તો મારો છે, તો એક મિનિટમાં શું થઈ જાય, ખબર પડે કે આ મારો નથી, તો એક મિનિટમાં શું થઈ જાય, તો એનું એકત્વ જુટી જાય. તા તું જ્ઞાન કરવાની વાત છે ને, કે તું સ્વનું જ્ઞાન કર, પરનું જ્ઞાન કર, તું દુઃખી કેવું છે, તું આટલો આકુલિત કેમ છે, તું આટલો ભયભીત કેમ છે, તું આટલો કસાયથી પીડિત કેમ છે, કે કારણ કે જે પર વસ્તુ તારી નથી એ પર વસ્તુને તું એક તો તારી માને છે, અને બીજી ભૂલ તું એમાં સુખ માને છે, ત્રીજી ભૂલ તું એને પોતાની ઈચ્છા અને વિકલ્પ અનુસાર પરિણમવા ચાહે છે, જે ત્રણ કાળમાં બનવાનું. સમજાય છે કે એક એક પોઈન્ટ ખ્યાલમાં આવે છે એ વાત છે. જો બાવા ક્યાં છે, જહાં ખેદ નહીં હૈ વહી સુખ હૈ. વાહ, કેવી સરસ લાઈન છે. જહાં દુઃખ નહીં હૈ, ખેદ નહીં હૈ, આકુલતા નહીં હૈ, ભય નહીં હૈ, શંકા નહીં હૈ, ડર નહીં હૈ, સમજાય, મોહ નહીં હૈ, કસાય નહીં હૈ, રાગ દ્વેષ નહીં હૈ, વહાં ક્યાં હૈ, સુખ હૈ. ક્યાં સુખે, સુખ છે, કારણ કે જીત રાગ દશા ઇઝ ઇક્વલ ટુ સુખ, राग द्वेष दशा इज इक्वल टू दुख, मिथ्यात्व इज इक्वल टू दुख, आकुरता इज इक्वल टू दुख। तो कितनी सरल लाइन है, जहाँ खेद नहीं है वहीं सुख है। उच्छ्वास तो खेद से ही उत्पन्न होती है और जब तक उच्छ्वास है तभी तक जीवन है। जब तक अगर आप कहें ना क्या विश्वास विश्वास से क्या सुधीन कुछ है भाई धन्यवाद बहु तकलीफ पड़े श्वास लेवा समझाए सर घना लोगों ने बचपन की बीमारी हुआ श्वास में तो बोला रहे मैं कितनी दुख है आप तो थोड़ा पुण्य हो गई थे इजीली नहीं सके थे इला पर लगे के पर आदमी पर कितनी सर्वंगुरता के विचार अभी इजीली नहीं सके थे तू काय लेवाना એનું જીવન તો અનંત કાળ લેવાનું છે તો આ સંયોગ છૂટવાનો જ નથી શ્વાસ વિશ્વાસ બંધ થવાનો નથી શ્વાસ વિશ્વાસ છે એની નિત્યતા છે કે અનિશ્ચિતતા છે એટલે કે એની કેટલી અનિશ્ચિતતા છે એનું જ્ઞાન કરવાનું કેટલી સરસ લાઈન છે જો હવે જો આગળ જો ઉચ્છ્વાસ તો છેદ સે હી ઉત્પન્ન હોતી હૈ ઓર જબ તક ઉચ્છ્વાસ હૈ તભી તક સી દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જબ તક ઉચ્છ્વાસ હૈ તભી તક જીવન હૈ તભી તક ક્યા હૈ જીવન કયું જીવન તો કે આજે પ્રાપ્ત થયું છે ને આજે શરીર મળ્યું છે આજે સંયોગ મળ્યા છે કે પુણ્યના ઉદયમાં જે ભાઈ સામગ્રી મળી છે એ બધું ક્યાં સુધી છે શ્રદ્ધા ક્યાં સુધી છે કે જ્યાં સુધી આ ઉચ્છવા છે ત્યાં સુધી કર્મની ભાષામાં વાત કરો તો આયુ કર્મ છે જ્યાં સુધી શરીરની ભાષામાં વાત કરો તો શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી તો અલ્ટિમેટલી તો આ છૂટવાનું છે કે નહીં અલ્ટિમેટલી તો અહીંયાથી જવાનું છે કે નહીં અલ્ટિમેટલી તો આ ભિન્ન છે કે નહીં અને ભિન્ન છે તો ભિન્ન પડવાનું છે ને સમય આવતા કે નિયમથી ભિન્ન પડવાનું છે તો જે ભિન્ન પડવાનું છે જે છૂટી જવાનું છે જેને બધું રહી જવાનું છે હવે થોડો વિચાર કરો કે એની પાછળ આખું જીવન જે સંયોગો અહીંયા છૂટી જવાના છે હવે બેના ચાર થઈ ગયા એના ચાર સમજાય ને તેનો સમજાય અરે બોલો બેના ચાર થઈ ગયા તો બે હતા તો બે પણ અહીંયા છૂટવાના હતા ને બે ના ચાર તો ચાર પણ છોડીને જ ગયો ને બે કરોડ ના ચાર થયા ચાર ના દસ થયા દસ ના પંદર થયા અલ્ટિમેટલી શું થયું કે આખું જીવન એને ભેગા કરવામાં એને સાચવવામાં એની વૃદ્ધિમાં એના મોહમાં એના આકર્ષણમાં એના રાગમાં શું કહ્યું કે આખું જીવન ગયું અને અલ્ટિમેટલી મને લાસ્ટ સિનેરિયો કહો બોલો વોટ ઇઝ ધ અલ્ટિમેટ સિનેરિયો જેટલું પણ છે બધું અહીંયા છૂટવાનું છે અહીંયા રહી જવાનું છે લઈ જવાની વ્યવસ્થા બોલો છે ને વાક્ય લઈ જવાની વ્યવસ્થા નથી સમજાય છે અને ભોગવવાની સામર્થ નથી અને તો પણ આસક્તિ ઓછી થતી ના સમજાય સમજાયું સરળ વાક્ય શું બોલ્યું લઈ જવાની વ્યવસ્થા નથી અહીંયાથી લઈ જવાની વ્યવસ્થા નથી એટલે પછી પાછું કહેશું ના એટલે મોડી કે લઈ જવાની વ્યવસ્થા નથી પણ મારા છોકરાઓ માટે તો કમાવું આ તો લઈ જવાની વ્યવસ્થા નથી અગર લઈ જવાની વ્યવસ્થા હોત તો એક વસ્તુ ના છોડી સમજાય છે લઈ જવાની વ્યવસ્થા નથી એટલે કે છે કે ના ના પાછળ પાછળ પાછળવાળા માટે પાછળવાળા માટે આ મોહ કેવો નાખે છે સમજાય છે લઈ જવાની વ્યવસ્થા નથી ભોગવવાની સામર્થ્ય નથી બુદ્ધિથી કે છે ને એક દ્રવ્ય બીજા દ્રવ્ય ને ભોગવી શકતો ને આપણને લાગે આ ખાધું આ ખાધું આ ભોગવ્યું આ પેલું આ ઓળ્યું આ જોયું આ જોયું ભોગવવાની તો સામર્થ નથી ભોગવે છે શું એકચ્યુઅલી શું ભોગવે આયુષ્ય એકચ્યુઅલી શું ભોગવે છે પદાર્થ ભોગવે છે વસ્તુ ભોગવે છે કર્મે ભોગવે છે શું ભોગવે છે એકચ્યુઅલી શું ભોગવે છે આત્મા કર્મે તો અળી શકતો નથી હવે આ શબ્દ છે આ શબ્દ આત્મા અને આ શબ્દ કેવા છે જે આ શબ્દ નીકળી રહ્યા છે અત્યંત ભિન્ન છે આત્મા અને આ શબ્દ વચ્ચે કયો અભાવ છે અત્યંત અભાવ છે હવે એના બેટી બેટી હું શું કરું છું શબ્દ બોલું છું અરે ભૂલો નથી ના શબ્દ બોલું છું આ શબ્દો નો કરતા છું શબ્દ બોલું છું તો કે એક શબ્દ આત્મા નથી બોલતો પણ આ એક કલાકમાં નિરંતર શું ચાલ્યું કે હું બોલું છું હું બોલું છું હું બોલું છું હું બોલું છું એવા રાગ ને ભોગવે એવા કર્તૃત્વ ને ભોગવે રેજ તો પોતાની પ્રમાણની બાઉન્ડ્રી માં અહીં બહાર તો કોઈ ના જઈ નથી શકતો ભાઈ સમજી લેજો પ્રત્યેક દ્રવ્ય જીવ હોય પરમાણુ હોય અણુ હોય પુદગલ હોય કોઈ પણ હોય પોતાના દ્રવ્ય ગુણ પર્યાય ની મર્યાદા ની બહાર તો કોઈ નથી જઈ શકતો લિમિટ છે ત્યાં સુધી ની નો વન કેન ક્રોસ ધીસ લિમિટ એન્ડ નથિંગ કેન કમ ઇન ધીસ લિમિટ એન્ડ નથિંગ કેન ગો આઉટસાઇડ ધીસ લિમિટ
અભિમર્યાદા આપુતિમાં ક્યાં સુધીની છે બોલો? દ્રવ્ય ગુણ અને પર્યાય સુધી. તો આપણે ક્યાં સુધી રહી શકશું દ્રવ્ય ગુણ પર્યાયમાં? તો આપણે અજ્ઞાન દશામાં શું કરીએ છીએ? દ્રવ્યની ખબર નથી, પર્યાયમાં જઈ શકતા નથી. અને શું કરીએ છીએ? તો એ પર્યાયમાં અને પર્યાયમાં મોં અને મોં, કસાય ને કસાયમાં આપણે શું કરીએ છીએ? રૂલતા રહીએ. મેં કહ્યું આ મારું છે, આ હું છું, આ સારું છે. એટલે પર મુખર તન મુખર પર 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 24 કલાક કરવું જ લાગશે. હવે એ જ સમય આખો દ્રવ્ય, આખો સ્વદ્રવ્ય, આખો શુદ્ધાત્મા, આખો સુખ શાંતિ આનંદ નો પિંડ એક સમય ત્યાં પર્યાય આગળ ઉભો છે. એની ખબર નથી. એ હર સમય તારા સુખ થી તું વંચિત રહી જાય. હર સમય તું એ ઓપોર્ચ્યુનિટી ને ગુમાવે છે. એટલે કે હર સમય તારી પાસે એ ચાન્સ છે, એ ઓપોર્ચ્યુનિટી છે કે તું તારા દ્રવ્યનો અનુભવ કરી શકે, તું સુખનો, શાંતિનો, આનંદનો, વિતરાકતાનો, ધર્મનો અનુભવ કરી શકે હર સમય. કારણ કે હર સમય હર પર્યાયમાં આખો દ્રવ્ય વ્યાપેલો છે, આખો દ્રવ્ય હર સમય ઉભો છે. આખો સુખ શાંતિ આનંદનું સ્વરૂપ, મારું મૂળ સ્વરૂપ, મારું મૂળ તત્વ, મારો મૂળ સ્વભાવ, મારું મૂળ મૂળ જે છે એ તો આખો એમ ને એમ ઉભો છે. અને એટલી ગજબ ની વાત છે કે એ આખો સુખ શાંતિ આનંદ થી લગાલગ થયેલો. ખ્યાલ આવે? એમાં કોઈ દિવસ અશુદ્ધતા આવી નથી, એમાં કોઈ દિવસ રાગ દ્વેષ ના પ્રણામ નો પ્રવેશ થયો નથી, એમાં કોઈ દિવસ શરીર સંયોગ નો પ્રવેશ થયો નથી. તો જેવો છે એવો જ હતો, એવો જ છે અને એવો જ રહેવાનો. 40 વર્ષ પછી કોઈ અમેરિકાથી આવે ને કોઈ તમારા આંટી બાંટી હોય, પછી આવે પછી આપણે શું કહેવાય? તમે તો સાવ શું કહીએ? તમે તો સાવ એવા નહીં, એવા જ છો. ભાઈ સમજાય છે? તો દ્રવ્ય નરકમાં ગયો, નિબોધમાં ગયો, સિરિયન્સમાં ગયો, એકેન્દ્રિય થયો, કાગડો થયો, કૂતરો થયો, બિલાડો થયો, હાથી થયો, ઘોડો થયો, માખી થયો, મચ્છર થયો, માંકડ થયો, કોઈ પણ પર્યાયમાં ગયો, કોઈ પણ ગતિમાં ગયો, કોઈ પણ અવસ્થામાં ગયો, પણ દ્રવ્ય તો, શુદ્ધાત્મા તો, પ્યોર આત્મા, પ્યોર સોલ તો, મૂળ વસ્તુ તો એ રીતે. હવે કમી શું છે બોલો? એમની વસ્તુમાં નથી. આપણે લીધું હતું ને, મને બહુ ગયા ત્યાં 3 આપ્યા કે જે દ્રશ્ય છે એ દ્રશ્યમાં કોઈ દોષ નથી. સમજાય છે? આ દ્રશ્ય છે 12માં, હવે આ વરસાદ પડે છે, દ્રશ્ય છે, એમાં કોઈ દોષ છે? છે. વરસાદ પડવાનો કારણ, વરસાદ પડે છે, નહીં પડવાનો કારણ, નહીં પડે. આ તો બહુ પડે તો પણ એમ થાય કે બહુ પડ્યો, બહુ પડ્યો. અને ન પડે તો નથી પડતો, નથી પડતો. પ્રોબ્લેમ દ્રશ્યમાં કોઈ પ્રોબ્લેમ અને દ્રષ્ટામાં કોઈ પ્રોબ્લેમ નથી. જે દ્રષ્ટામાં કોઈ પ્રોબ્લેમ છે, દ્રષ્ટા એટલે ભગવાન આત્મા, દ્રષ્ટા એટલે ભગવાન આત્મા. તો ભગવાન આત્મામાં કોઈ પ્રોબ્લેમ નથી, દ્રશ્યમાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ છે તો દ્રષ્ટિમાં, જોવાની દ્રષ્ટિમાં. અગર એ દ્રષ્ટિ પોતાના સ્વરૂપને જોવે છે તો એ જ દ્રષ્ટિ સમય, એ જ સમય. અગર એ દ્રષ્ટિ ક્ષમતામાં રહે છે, જ્ઞાતા ભાવમાં રહે છે, જાનન સ્વભાવમાં રહે છે, હું જાણનાર માત્ર છું એટલું કબૂલે છે, તો એને કોઈ દુઃખી નહીં કરી શકે, એને કોઈ અફેક્ટ નહીં કરી શકે, એને કોઈ પ્રભાવિત નહીં કરી શકે. અને એ દ્રષ્ટિ અગર પર સન્મુખ કરતા ભાવ, એકત્વ, મમત્વ, રાગ, ભેદ આકર્ષિત થઈ ગયે તો એક ગુંદ હોય ગરમ ગરમ તવા ઉપર પડે તો શું થાય? ગુંદ હોય તો ગરમ ગરમ તવા પર પડે તો નાશ થઈ જાય. અને એક ગુંદ સમજાય ને કમરના પાક ઉપર અગર રહે તો મોટી જેવી લાગે. અને એ જ ગુંદ અગર સમુદ્રમાં ભળી જાય તો સમુદ્ર ન સમજાય. સમજાય ને? અને એ જ ઉપયોગ રૂપ ગુંદ વિષય કસારમાં, પરમાં, આકુળતામાં, કરતા ભાવમાં, એકત્વમાં, શરીરમાં, રૂહામાં, 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 તો એ શું થશે? હર સમય શું થશે? નષ્ટ થશે, ખતમ થશે. એક ભૂલ થોડો અશુભમાંથી શુભમાં આવશે તો થોડો ચમકશે, મોટી નીચે તો મંદ કરતા રહે. અને એ જ અગર ઉપયોગ તારા સ્વભાવમાં ગયો તે સ્વભાવમાં અભિન્ન થઈ વાત. સમજાય છે? જો ઉચ્છ્વાસ તો ખેદ સે ઉત્પન્ન હોતી હૈ, ઓર જબ તક ઉચ્છ્વાસ હૈ તબ તક જીવન હૈ, અટલ જીને મેં ભી સુખ નહીં હૈ. કે કોઈ સુખી બોલો? જીને મેરી સુખે નહીં કેમ કારણ કે જે જીવન મોહ સહિત છે જે જીવન કટાઈ સહિત છે જે જીવન પરાધીન છે એ જીવન કોઈ જીવન સુખી ન હોય છે એ જીવ કોઈ દિવસ સુખી ન એનું જીવન કોઈ દિવસ સુખી ન હોય છે સમજાય છે બહુ ગજબ છે જો અથવા જીને મેરી સુખ નહીં હોય ઉચ્છવાસ કે અભાવ મેં મરણ હૈ બરાબર ઉચ્છવાસ કે અભાવ મેં મરણ હૈ और अवे जो और सुख है और मरने में जीव ही नहीं है अरे मर गयो तो जीव ही नहीं है बराबर हवे ए तू से हवे से कहू हवे से कहू मूल से तो गुरुजी शू कहते हैं कि ए मूर्तु से कि अमरापन आ जीव साथ आत्मा साथ जो आ शरीर से आ हलतू चालतू मूर्तु शू है आत्मा साथ जो शरीर से शू है લાગે છે એવું તો કે આ હાલતું ચાલતું શું છે મૂળભૂત સમજાય છે તો જી શું કીધું ઓર મરને મેં જીવ હિ નહીં હૈ તો મરને હવે આ વાત જો મરને મેં જીવ હિ નહીં હૈ તો સુખ કેસે હોગા શું ગજબ જીવ ગયો ગયો હવે મહેલ ઉભો છે કે નહીં જે મહેલમાં રહેતો તો જે ઘરમાં રહેતો તો ગાડી બંગલા નોકર ચાકર બધું છે કે નહીં હવે ત્યાં મૂર્તું પડ્યું છે જીવ વયો ગયો હવે બોલો સુખ કોણ ભોગવશે કોને થશે બોલો હકીકત સમજાય ને હકીકત દિસ ઇઝ અ ફેક્ટ ફેક્ટ સમજાતા આટલું સ્વરૂપ સ્પષ્ટ રીતે જુદું જુદું કરીને આચાર્ય આપણને સમજાવે છે અને આ સમજીને અગર આપણે એને સ્વીકારીએ નહીં અને આપણે એને અપનાવીએ નહીં અને આપણે હકીકતનો વિશ્વાસ ન કરીએ આપણી શાશ્વત વસ્તુનો આપણે વિશ્વાસ ન કરીએ અને એના બળ પર પ્રસન્ન ન રહીએ તો આપણા જેવા મૂર્ખ કોઈ હું કેટલી વાર કહું છું આપણી પ્રસન્નતાનો સુખનો આનંદનો આધાર કોણ હોવો જોઈએ નાશવાન સંયોગો કે અવિનાશી આધાર આ તો પ્રોબ્લેમ એ છે ને કે આજ સુધી એક સમય માટે સામી બાપન એક પોઈન્ટ પછી વાંચી આગળ એક સમય માટે જે આચાર્ય દેવ ગુરુ ભગવંતો ઓમ ધ્વનિ શાસ્ત્ર જીવાણી જે શુદ્ધાત્માને બતાવે છે આ તારું સ્વરૂપ છે આ તારું સ્વરૂપ છે તું આવો છે તું સુખ શાંતિથી લવાલબ ભરેલો છો તું જ્ઞાન દર્શનમય છો તારી પ્રભુતા તારામાં છે તારું સુખ તારામાં છે તારું સર્વસ્વ તારામાં છે તું પરિપૂર્ણ છો તું જન્મતો નથી તું મરતો નથી ખ્યાલ આવે છે આવું જે સ્વરૂપ આપણને બતાવે છે આપણે સાંભળીએ પણ છે પણ પ્રોબ્લેમ એ છે કે એક સમય માટે એવા આત્માને આપણે જોયો નથી એટલે આપણે કમ્પેર કરી શકતા નથી કે અંદર કેવું સુખ છે અને પરલક્ષમાં કેવું દુઃખ બસ પોઈન્ટ આ જેને એકવાર અંદરમાં જોઈ લીધું વિશ્વાસ કર્યો બોલ તો કોઈ નાની નથી હોતા ને પુરુષાર્થી નાની થાય છે ને બોલ તો કોઈ સીએ એન્જિનિયર નથી હોતા ને ભણીને થાય છે ને તો જ્ઞાની પણ પુરુષાર્થથી સમજણથી ભેદ જ્ઞાનના અભ્યાસથી સ્વપ્નની ભિન્નતા સમજીને સમજાય છે તો એ ફૂલ ડેડિકેશન સમર્પણ ભાવથી જયારે અંદરમાં પોતાના આત્માને સમજે છે ત્યારે એને ખબર પડે છે કે ઓહો હું આજ સુધી પોતાને શું માનતો હતો અને એકચ્યુઅલી હું છું કોણ હું સુખ ક્યાં માનતો હતો અને એકચ્યુઅલી સુખ છે ક્યાં હું મહાન કોના બદલ પણ માનતો હતો અને હું મહાન છું કોના આમ નામ તો ચક્રવર્તી બધું છોડીને નહીં જાય પાપના ઉદયમાં જાય છે છોડીને ચક્રવર્તી પાપના ઉદયમાં છોડીને જાય છે બોલો ચંદ્રજીમાં ચક્રવર્તી બધું છોડીને જાય છે જંગલમાં દીક્ષા લે તો પાપ ના ઉદયમાં જાય છે ના પુરુષાર્થી જાય છે એકત્વ તૂટે તો અર્જુન ક્યાં દેખાય રાજ તૂટે તો ક્યાં નહીં દેખાય ક્યાં દેખાય જંગલમાં દેખાય ગજબ છે જે પૂરું કરી આપીલીએ કીધું મરણ મરને મેં જીવ હિ નહીં હૈ મરને મેં જીવ હિ નહીં હૈ સમજાય છે તો સુખ કિસે હોગા એટલે તું હી કહો આપણને કહે છે આપણને પૂછે છે તું હી કહો જીવો કો સુખ કહાં સે હોગા ઇસ શરીર કા બહુ ગજબ લાઈન છે ઇસ શરીર કા સંબંધ તો દુઃખ હી કા કારણ હૈ બોલો શરીર કા સંબંધ શરીરમાં આવવું શરીર પ્રાપ્ત થવું અને એમાં એકત્વ કરવું મોહ કરવો લાભ કરવો એ જ ખરેખર મૂળમાં શું છે દુઃખ છે મોહ એ દુઃખનું મૂળ કારણ છે દેહ છે સ્નેહ શરીર કે પ્રતિ સ્નેહ કા ત્યાગ કરને પર વાહ શું કીધું દેહ છે સ્નેહ સ્નેહ એટલે સમજાય સ્નેહ દેહ સૌથી વધારે આ જીવને એકત્વ હોય, પ્રેમ હોય, સુખોની સાથે છે. મેં તમને કીધું હતું ને દાદરમાં કે આ તો વન સાઇડેડ પ્રેમ છે. વન સાઇડેડ લવ સમજાય ને? ના સમજાય. આત્મા ને શરીર સાથે કેટલો પ્રેમ છે? શરીર ને પૂછો, શરીર ને પૂછો, શરીર ને આત્મા સાથે કેટલો સંબંધ છે બોલો. આ તો આત્મા શરીર માં શું કરે છે? એકત્વ કરે, એક તરફો પ્રેમ, એક તરફો એકત્વ, એક તરફો રાગ, એક તરફો આકર્ષણ. સૌથી વધારે એકત્વ, સૌથી વધારે મમત્વ, સૌથી વધારે સુખ બુદ્ધિ, સૌથી વધારે અપનાપન અગર જીવને છે તો અહીંયા કીધું દેહ તે મેહ, શરીર કે પ્રતિ સ્નેહ કા ત્યાગ કરને પર. હવે આ એકત્વ તૂટ્યું બોલો, હોને વાલા, વાહ વાતી વાતે જલ્દી, હોને વાલા, હોને વાલા, કોઈ બોલતું નથી, બધા પોતામાં સમાયેલા લાગે છે, આખું બધું ઉપરથી જાય છે. હોને વાલા બોલો, દેહ સે એકત્વ તૂટેગા, એકત્વ અપના સ્વભાવ હૈ, એકત્વ કહીં ના કહીં હોગા. દેહ સે તૂટેગા તો સ્વરૂપ મેં હોગા, સ્વરૂપ સે છૂટા તો દેહ મેં, દેહ સે છૂટા તો સ્વરૂપ. સમજાય છે? શ્રદ્ધા એ 100% ને, શ્રદ્ધા એવું હોય કે 80% એમ, 80% કહ્યું કે હું આત્મા છું અને 20% હજી હું શરીર છું, એવું શ્રદ્ધામાં ન હોય. ચારિત્રમાં ક્રમ પડે, રાગ દ્વેષ ક્રમે જાય, સાચી સમજાય છે? રાગ દ્વેષ ક્રમે જાય, ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, આ બધા જે ગુણસ્થાન 4 થી લઈને 12 ગુણસ્થાન સુધીનું જે ડિવિઝન છે, 4 થી લઈને 12 નું ડિવિઝન બોલો, દ્રષ્ટિ કોના આધારે છે? ચારિત્ર ના આધારે. અને 1 થી 4 નું ડિવિઝન શ્રદ્ધા ના આધારે, 13 અને 14 નું ડિવિઝન યોગ ના આધારે. સમજાય છે? તો એકત્વ દેહ માંથી તૂટ્યું તો શું કીધું કે પોતાના આત્મામાં થયું તો શું થયું? હોને વાલા વિતરાગ ભાવી સુખરૂપ હૈ, અથવા વિતરાગ ભાવી અંગીકાર કરના ચાહીએ. ક્યાં અંગીકાર કરના ચાહીએ? વિતરાગ ભાવ કિસકે પ્રતિ? સમસ્ત પર પદાર્થો કે પ્રતિ, ન રાગ ન દ્વેષ. સમજાય છે? ન અપનાપન, ન પરાયા પણ, કે અમારા આ તારા, અમારા નહીં અમારા નહીં. તો શું કરીએ છીએ આપણે અનાધિકારથી? આપણે આત્માને છોડીને પર પદાર્થમાં શું કરીએ છીએ? ઇષ્ટનિષ્ઠ, તાળું મારું આદિ કરીએ. બહુ સરસ વાત છે. જો હવે આના પછીની વાત, સંસારને જીવન બહુ જ થોડા, વાહ વાત છે, એનું ઉદાહરણ બહુ ગજબ છે. સંસારને જીવન બહુ જ થોડા, અગર અગર આપણે કમ્પેર કરીએ હમણાં હમણાં જેટલી પણ ચાર ગતિની આયુષ, ચાર ગતિનું આયુષ્ય છે, ચાર ગતિનું આયુષ્ય છે, એમાં સૌથી ઓછું આયુષ્ય કઈ ગતિનું છે બોલો? હા બરાબર છે. પીરિયડ, પીરિયડમાં પણ અગર આપણે જોઈએ તો એકેન્દ્રીય આદિચંદ્ર એને ગૌણ કરો, ગોળ ને પીરિયડ ને ગૌણ કરો, તો સૌથી ઓછું આયુષ્ય કોણ છે? મનુષ્યનું. તમને ખબર છે મનુષ્યને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અત્યંત દુર્લભતા મનુષ્ય બહુની કીધી. સંખ્યા અપેક્ષાએ જો, દ્રવ્ય દ્રવ્ય સંખ્યા અપેક્ષાએ જો, તો ચારે ગતિના જીવોમાંથી સૌથી ઓછી સંખ્યા મનુષ્ય ગતિના જીવોની, સૌથી ઓછી સંખ્યા. મનુષ્યના બે ટાઈપ છે ને, બે ટાઈપ બોલા, બે ટાઈપ છે ને, એક ગર્ભજ મનુષ્ય જે માતા પિતાના સંયોગથી ઉત્પન્ન થાય ગર્ભજ મનુષ્ય, અને એક સમૂછન મનુષ્ય. સમજાય છે? હવે આપણે એના વિઝનમાં નથી બતાવ, પણ જે ગર્ભજ મનુષ્ય છે એ ગર્ભજ મનુષ્ય કેટલા છે બોલો? કેટલા છે? સંખ્યા છે 29 અંક પ્રમાણે છે, એટલે ફિક્સ સંખ્યા છે, આટલા સંખ્યા છે, કાઉન્ટેબલ છે. હવે એની સામે દેવ, નરક, પિરિયડ, એની સામે સમૂછન મનુષ્ય પણ વધારે છે, પણ સમૂછન મનુષ્યની આયુ કેટલી ઓછી છે? તો કે એક શ્વાસના 18મા ભાગે જન્મ મળે છે મનુષ્ય. આર્યખંડ આવે છે ને, આર્યખંડના ગુપ્ત અંગોમાં ઉત્પન્ન થાય સમૂછન મનુષ્ય, એટલા સૂક્ષ્મ છે મનુષ્ય. સંઘની પંચેન્દ્રિય મનુષ્ય છે, પણ તે બહુ સૂક્ષ્મ અને તે બહુ અલ્પ આયુ વાળું સમૂછન મનુષ્ય કોઈ દિવસ સમ્યક દર્શન પ્રાપ્ત ન કરી શકે, કારણ કે આયુ જેટલું અલ્પ છે. ઘણાને એ પણ કન્ફ્યુઝન રહે કે સમૂછન મનુષ્ય એટલે અસંગી હશે, ના, સમૂછન મનુષ્ય પણ બધા સંગી, મનુષ્ય ઇટસેલ્ફ બધા સંગી, દેવ બધા સંગી, નારકી બધા સંઘની સંઘની અસંઘની મન સહિત મન રહિત નો ભેદ ખાલી સિરિયન્સમાં કરે. અને હા, એ વાત સાચી છે કે અધિકતર સિરિયન્સ મન રહિત છે, અસંઘની છે, કેન્દ્ર બે બે કરીને સુરેન્દ્ર પંચને બધા અસંઘની. તો એ જીવોની સંખ્યા તો અનંત છે, એની સામે ગર્ભજ મનુષ્ય કેટલા ઓછા. દ્રવ્ય ક્ષેત્ર, ક્ષેત્ર ત્રણ લોક, ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક, આખો લોક, લોક ત્રણ લોક, એ ત્રણ લોકમાં મનુષ્ય જીવનું ક્ષેત્ર કેટલું, મનુષ્ય જીવનું ક્ષેત્ર કેટલું, તો ખાલી અઢી દ્વીપ. ઉપર નહીં, નીચે નહીં, મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં પણ ખાલી ટુ એન્ડ હાફ દ્વીપ સુધી મનુષ્ય જીવ રહે. તમે ઉપરનો નકશો જોયો, ત્રણ લોકનો નકશો છે ને, તમે જોયો એમાં વચ્ચે ત્રસનાળી છે, 14 રાજ્યો પ્રમાણ લાંબી ત્રસનાળી. ત્રસનાળી તમને ત્રસ જીવ રહે. લોકાકાશની વાત કરું છું રૂપાબેન, ખાલી ત્રસનાળી જે 14 રાજ્યો પ્રમાણ લાંબી, એક રાજુ ઊંડી, એક રાજુ પોળી, ખાલી એટલા જ ભાગમાં 343 ઘન રાજુ પ્રમાણ આખો લોકાકાશ. મને કાં એટલું આશ્ચર્ય લાગે ને, એનું ગજબ. ખાલી એ ત્રસનાળી માં ત્રસ જીવ રહે છે, એની બહાર, ત્રસનાળી ની બહાર જુઓ તો લોકાકાશ માં પણ ખાલી સ્થાવર જીવો છે. ન સમજાય? અને એમાં મનુષ્ય, એ ત્રસનાળી માં મનુષ્ય, મધ્યલોક, મધ્યલોક માં પણ 28, તો ક્ષેત્ર પણ કેટલું લિમિટેડ. સમ્ય દર્શન કોને થશે? ત્રસ માં પણ બે ઇન્દ્રિયને નહીં, ત્રણ ઇન્દ્રિયને નહીં, ચાર ઇન્દ્રિય નહીં, પાંચ ઇન્દ્રિય અસંગી નહીં, સંગી નહીં, પંચેન્દ્રિય અને ઘણી બધી બીજી કન્ડિશન, ગર્ભજ જે પણ પર્યાપ્ત, જે પણ ઘણી બધી કન્ડિશન, સાચા બે સાચી બધાની મંદ કશાયા, તે ઘણી બધી કન્ડિશન, કેટલી દુર્લભતા છે વિચાર કર. એટલે એમ સમજો કે એકવાર આ મનુષ્ય ભાવ છૂટી ગયો, એકવાર આ સંયોગ છૂટી ગયા, એકવાર અવસર છૂટી ગયો, એકવાર આત્મકલ્યાણ કરવાનો અવસર છૂટી ગયો, પછી એમ નહીં સમજો કે ઈઝીલી મળશે. હું ડરાવતી નથી, પણ ફેંકતા છે. આપણે અનંત વાળા અવસર ગુમાવ્યો. સમુદ્રમાં કેટલી વાર ગયા દ્રષ્ટિ બોલો? દ્રવ્યની મુનિ કેટલી વાર ગયા? ભાવની મુનિરાજના સંઘમાં કેટલી વાર ગયા? 11 અવનવપૂર્વ નું જ્ઞાન કેટલી વાર કર્યું? આપણે સિરિયસને સમજાય છે કે આ ભવ, આ સમય, આ અવસર, આ સંયોગ, આ વાત આપણા કાને પડી છે, કેટલી દુર્લભ છે અને કેટલી અંદરથી અંદરથી એટલીસ્ટ રુચિ, મહિમા, મહાત્મય, બહુમાન, ભક્તિ, અહોભાવ, આદરભાવ આવો છે. ઓહો, મને કાને પડી આ વાત દુર્લભ છે, એવી વાત મારા કાને પડી છે, મારું સ્વરૂપ મને સમજાય. ભટકી રહ્યો છું, ક્યાંય 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 અખડવા ચાલ્યા રહેશું તો કોઈ કેળાય નહીં આવે કે તું ભગવાન. દ્રવ્ય ક્ષેત્ર કાળ, કાળ મનુષ્ય ભાવ નો કાળ, હમણાં જોયો તમે તો કેટલો કાળ અલ્પ છે, 50-60-70 વર્ષ તો ક્યાં રહ્યા છે. અને ભાવ, કે મનુષ્ય ભાવ મળે એ ભાવ પણ કેટલા દુર્લભ છે. જન્મ મરણ કે બીજ, જન્મ મરણ કે બીજ કા જીવન, જન્મ મરણ કે બીજ કા જીવન. તો જન્મ મરણ કે બીજ વર્તને વાલે પ્રાણીઓ કે કિતને કાલ જીને કા વિશ્વાસ હૈ, યહ બાત આગામી છંદ મે કહેતે. આનું ઉદાહરણ લઈ રહ્યો છે. જો જન્મ રૂપ બધા ગાઓ, જે જેની પાસે બુક છે, જેને દેખાય છે સ્ક્રીન ઉપર. જન્મ રૂપ ઇસ તાલ વૃક્ષ સે ગિરતે ફલ સમ પ્રાણી જાન, મૃત્યુ ભૂમિ કી પ્રાપ્તિ પૂર્વ રહ સકતે કિંચિત કાલ પ્રમાણ. જો વાંચું છું અર્થ. જન્મ રૂપી તાલ વૃક્ષ, તાલ વૃક્ષ સમજાય છે, બહુ લાંબા લાંબા, બહુ મોટા મોટા, 25 ફીટ લાંબા લાંબા, તાલ વૃક્ષ છે. જન્મરૂપી, જો કમ્પેરિઝન જોયો, જન્મરૂપી તાલ વૃક્ષ છે, જીવનરૂપી જન્મરૂપી તાલ વૃક્ષ. એટલે તાલના વૃક્ષમાં એક ફળનો જન્મ થયો, બરાબર છે? ખ્યાલ આવ્યું? જન્મ થયો. પછી શું કીધું? જન્મરૂપી તાલ વૃક્ષ છે, જીવન જીવરૂપી, સોરી જીવરૂપી, જીવરૂપી જીવનો જન્મ થયો ને શરીરમાં, તો જીવરૂપી ફળ મૃત્યુ રૂપી ભૂમિ પર ગિરતા હૈ. કાં ગિરેગા? સ્વર ઉપરથી પરસે તો ક્યાં પરસે ભૂમિ જન્મ જીવન મૃત્યુ ત્રણ વાર સમજાય છે તો જન્મ થયો હવે એ જીવ ક્યાં જઈ રહ્યો છે ફળ પડશે નીચે તો ક્યાં પડશે ઉપર જશે પડશે તો નીચે પડશે સમજાય છે તો હવે એ નીચે પડશે તો નીચે પડવામાં એને કેટલો ટાઈમ લાગશે ભાઈ સમજાય છે શું કીધું નીચે પડવામાં એને કેટલો ટાઈમ લાગશે તો કે બહુ અલ્પ જન્મરૂપી તાલ વૃક્ષે જીવરૂપી ફળ મૃત્યુરૂપી ભૂમિ પર હી ગિરતા હૈ બીચ મેં તો બહુત કમ સમય હી રહેતા હૈ બીચ મેં બહુત કમ સમય હી રહેતા હૈ અધિક સમય તક નહીં રહેતા બહુત કમ સમય સમજાય છે ઘણી વાર આપણે જોઈએ છે ગર્ભમાં જીવ આવ્યો અને એનું આયુ પૂર્ણ થયું એક વર્ષ બે વર્ષમાં આયુ પૂર્ણ થયું પાંચ દસ વર્ષમાં આયુ પૂર્ણ થયું અચ્છા ચલો અગર રહેશે ઉત્કૃષ્ટ રહેશે તો પણ એની લિમિટેશન છે ને ચક્રવર્તી નું આયુષ હોય કે તીર્થંકર નું આયુષ હોય કે બળદેવ નું આયુષ હોય બલભદ્ર નું તો પણ એ કેટલું છે તો કે તે લિમિટેશન કોઈ પણ જીવ કોઈ પણ જન્મમાં અનંત કાળ રહેવાનો નથી બે જ જગ્યા એવી છે કે જ્યાં જીવ જઈને જીવ ટેમ્પરરી રહી શકે બે જગ્યા એક નિગોદ અને એક સિદ્ધાલય એક નિગોદ અને એક સિદ્ધાલયને છોડીને કોઈ એવી જગ્યા નથી કે જ્યાં જીવ અનંત કાળ વાળું એક વાર આ ત્રસ પર્યાયનો કાળ પૂરો થયો જે આપણને મળી છે અધિક ઉત્કૃષ્ટ 2000 આગળ કુછ અધિક સમય ક્યાં કહો તો ઉત્કૃષ્ટ અગર કોઈ જીવ રહે તો એમ પણ નહીં રહેતા બ્રહ્મા કે બધા 2000 આગળ કુછ અધિક સમય રહેશે તો એટલો જે સમય જીવને ત્રસ પર્યાયનો મળ્યો છે એ પૂરો થશે દેર આર ટુ ઓપ્શન ધીસ ઇઝ અ ફેક્ટ આ હકીકત છે ટુ ઓપ્શન કઈ ઓપ્શન અગર તું તારું કામ કરે છે અગર તું તારા આત્માને ઓળખે છે અગર તું તારા સ્વરૂપનો અનુભવ કરે છે અગર તું સમજી લે છે વિશ્વાસ કરી લે છે કે હું કોણ છું મારું શું સ્વરૂપ છે જાનન દેખાય ચૈતન્ય મય સુખ શાંતિ આનંદથી લબાલબ હું એવો વિલાયક ભાવ હું પરનો અકર્તા છું હું એક સમયની પર્યાય જેટલો નથી હું રાગાથી ભાવ જેવો નથી હું કોઈ સંયોગના અધીન નથી હું સ્વાધીન એક સ્વતંત્ર પરિપૂર્ણ તત્વ છું અગર પોતાને એની પ્રતિતિ આવી ગઈ પછી ગમે તે વારમાં થાય એની સદન નહીં લાગે એને કોઈ વિચલિત નહીં કરી શકે એને કોઈ હલાવી નહીં શકે અગર એની શ્રદ્ધા થઈ ગઈ તો પ્રોગ્રેસ એને પડતી અને ચડતી અગર બિઝનેસમાં ચડતી આવે તો પછી ચડતી આવે અને પડતી આવે તો પડતી આવે એવા ભાવોમાં પણ અગર ચડતી આવી તો તું ચડતો ગયો અને ચડતો ગયો તો કેટલા લેડર છે લોક જવા માટે કેટલા લાડર છે 14 ભાઈ સમજાય છે 14 છે અને અગર પડતો ગયો અગર જ્ઞાન મળી એનો દુરુપયોગ કર્યો આંખ મળી એનો દુરુપયોગ કર્યો કાન મળી એનો દુરુપયોગ કર્યો મન મળી એનો દુરુપયોગ કર્યો સદુપયોગ કર્યો ભાવોની શુદ્ધતા ભાવોની વિશુદ્ધતા પરિણામોની વિશુદ્ધતા ક્ષમતા શાંતિ ભેદજ્ઞાન તો એ જીવ આગળ વધતો છે બહુ સરસ છે જો ભાવાસ્વાથી શરૂ કરી સંસાર મેં જીવન બહુ જ થોડા હૈ જૈસે વૃક્ષ સે ટૂટ કર ફલ ભૂમિ હી મેં ગિરતા હૈ ભૂમિ પર હી ગિરતા હૈ બીચ મેં કબ તક રહેગા ધડધડ એટલે તો બોલીએ છીએ કે હરેક જીવ ક્યાં જઈ રહ્યો છે મૃત્યુ તરફ આગળ વધી ગયો એક એક વર્ષ પૂરું થાય છે તેનો મતલબ કે એનો મનુષ્ય ભવનો કાળ ઓછો થતો જાય પ્રેક્ટિકલ છે કે નહીં લોજિક છે કે નહીં હા બરાબર છે સમજાય છે વૈસે તો જન્મેગા વહ અવશ્ય મરેગા જીવન આયુ કબ તક રહેગા થોડા ઈ રહેગા ઇસલિયે હવે લાસ્ટ લાઈન પંચ લાઈન વેરી ઇમ્પોર્ટન્ટ ઇસલિયે દેહાદી કો ક્ષણ ભંગુર જાન કર દેહ થી લઈને બધું પર વસ્તુ તો ખરી એક સમયની તૈયાર એક સમયનો ભાવ એક સમયની દશા અરે સિદ્ધ દશા હોય તે પણ કેવી છે સર્વમ સિદ્ધ ભગવાન સિદ્ધાલયમાં સિદ્ધ દશામાં કેમ ટક્યા છે સિદ્ધ દશાને જોયે છે એટલે કે સિદ્ધ સ્વરૂપને જોયે છે શેમાં ડૂબી ગયા શેમાં લીન થઈ ગયા શેમાં અભેદ થઈ ગયા અને શું ભોગવે છે તો કે હર સમય અતિન્દ્રિય આણ અને આપણે હર સમય દુઃખ પાઈ સમજાય છે. તો એમ કે છે કે ઇસીલિયે દેહાદી કો થોડા થોડા જ્યાં સુધી છે ત્યાં સુધી તો દેહાદી કો વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ ધીસ શુડ રિયલી હિટ અસ સમજાય છે. દેહાદી કો ક્ષણભંગુર ક્ષણભંગુર એક સમયનો ભરોસો નથી આ દેહનો સમજાય છે. ક્ષણભંગુર જાનકર આત્મજ્ઞાન કે પ્રભાવ છે અવિનાશી પદ કી સાધના કરના ચાહીએ. આત્મજ્ઞાન કે પ્રભાવ આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ શેષ સભી અવિનાશ આત્મ શાંતિ કા મૂલ્ય હૈ વિતરાગ વિજ્ઞાન. બહુ સરસ લાઈન છે. આત્મજ્ઞાન કે પ્રભાવ આત્મજ્ઞાન આપણે પ્રભાવિત કોના થી થઈએ ના પ્રભાવિત થઈએ ઇમ્પ્રેસ વાવ નીકળે ને વાવ કોને એને વાવ નીકળે સ્મૃતિ નીકળે કે નહીં આમ થઈ જાય ને વાવ બોલો કોને જોઈએ. આત્મજ્ઞાન ને છોડીને આત્માને છોડીને પોતાના સ્વરૂપ ને છોડીને આપણે સમજી શકીએ છીએ કે હર સમય આપણે પર ને જોઈને વાવ પર ને જોઈને હા 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 પર ને જોઈને જે આપણને થાય છે એ સમયે એમ સમજો હર સમય આપણે આપણા આત્માનો કેટલો અનાદર કરીએ અવર્ણવાદ થાય અશાસના થાય. બોલો આખો સુખ શાંતિ આનંદ થી લવાનાર આત્મા છે. એક સમય તું એની દ્રષ્ટિ કર તું કર ને તું કરીને જો તું કરીને જો પ્રમાણ કરીને જો તું વચન તું આપણે ને કે ગુરુદેશી ના વચન તો નીકળ્યા પણ તું પ્રમાણ કરીને અનુભવ કરીને વાતનો સ્વીકાર કર તું જો તને ન ગમે આપણે શું કહીએ બાળકને તું ખા આટલું સરસ છે તને નહીં ભાવે તો નહીં ભાવે તો નહીં ખાતો નહીં ભાવે તો નહીં ખાતો પણ એક એક વાર ચાખ તો ખરો એક વાર આટલું સરસ બનાવ્યું છે સમજાય છે ને બાકી મમ્મી નામ બહુ દુઃખ થાય ને આટલા બધા મહેમાન આવે આમ બહુ બધું સરસ સરસ બનાવ્યું હોય એટલે બધા મસ્ત બધું જમીને જાય અને બાળક એ નજર પર બેટા તે નજર પર ન કહી રહી કે આટલું તું બનાવ્યું છે તે જોયું પણ નહીં તું ચાખ તો ખરો પોઈન્ટ સમજાય છે. તો એવી રીતના અત્યારે કહે છે કે આટલી સરસ વાત અમે તમારી સામે મૂકીએ છે આટલું સરસ સ્વરૂપ છે આટલું સરળ સ્વરૂપ છે તારું છે તારી પાસે છે હર સમય છે અને તું શાંતિ આનંદથી લવા ન ભરેલું છે. તું એક સમય એક વાર અંદર જઈને જો અનુભવ કરીને જો અને તને ન ગમે તો તું પાછો જતો નહીં. તને એવું થવાનું છે જલ્દી બોલો પેલા તો જવાનું પ્લાનિંગ કરો પછી વાત જઈને આવો જોઈને આવો પછી વાત કરીએ વિશેષ ચર્ચા આવે. નિજ નિધિ નિજ મેઘ તારી વંદના શતવાર હૈ વંદના શતવાર હૈ અને કાંત મેની તો બોલી દ્વાદશા વિપરમકારી જીવાની માતનો અમંગલા અનંતકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન પ્રાણ રૂપીને વિતરાગ દિગંબર જૈન ધર્મનો. હવે સ્વામી ક્લાસ સત્યાગ્રુપ પ્રસાદ છે.